છેલ્લા કેટલા વખતથી, છેલ્લા બે ત્રણ વખતથી જ્યારે હું અહીંયા આવું છું ત્યારે આપણે આ યહૂદાના પત્ર પર અભ્યાસ કરી રહ્યા છે તે તમે જાણો છો. આજે આપણે એ તરફ જઈએ એ પહેલાં હું તમારી સાથે એક વાત કરવા માગું છું કે આપણે બધા જાણીએ છીએ કે દુનિયામાં લગભગ 7 અજાયબ્યો ખૂબીઓ જેને કહે છે 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, એ વિશે આપણે જાણીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે ચીન દેશમાં એક દિવાલ છે જેને વોલ ઓફ ચાઇના, ચીનની દિવાલ આપણે જાણીએ છીએ કે એ દુનિયાની એક 7માની એક અજાયબી છે. જ્યારે એ દિવાલ બાંધવામાં આવી હતી તો એ દિવાલ બાંધવાનું કારણ એ હતું કે વારંવાર ચીન દેશ ઉપર બહારના દેશો તરફથી, બહારના સૈન્યો દ્વારા તેઓની ઉપર હુમલો થતો હતો. અને એ હુમલો વારંવાર જ્યારે હુમલો થતો હતો તો એનાથી દેશની સુરક્ષાને માટે તેમણે એ દિવાલ બાંધી હતી. અને તેઓએ એવું વિચાર્યું કે આપણે એટલી લાંબી દિવાલ બાંધીએ, એટલી ઊંચી દિવાલ બાંધીએ અને એટલી પહોળી દિવાલ બાંધીએ કે કોઈ પણ સૈન્ય આપણી ઉપર હુમલો કરી અને આપણા દેશની અંદર આવી ના શકે, કબજો ના લઈ શકે. જ્યારે એ દિવાલ બાંધવામાં આવી તો એ દિવાલ ખરેખર બહુ અજાયબ જેવી દિવાલ છે. કદાચ તમે લોકોએ જોઈ હશે, આપણે એ વિશે સાંભળ્યું છે. પણ જ્યારે એ દિવાલ બનાવવામાં આવી ત્યારબાદ ટૂંક જ સમયમાં લગભગ 3 વખત જે બીજા દેશનું જે સૈન્ય હતું તેણે ચીન દેશ ઉપર હુમલો કર્યો અને એમાં એમણે સફળતા મેળવી. અને જ્યારે એ સફળતા મેળવી તો એનું કારણ એ નહોતું કે એ લોકો એ દિવાલ ઉપર ચડી અને આવી ગયા કે દિવાલ તોડીને આવ્યા. કોઈ રીતે એ લોકોએ દિવાલ ઓળંગી નહીં. એ લોકો કેવી રીતે અંદર બેઠા કે જ્યારે જે ચોકીદાર હતા તેઓને એમણે લાંચ આપી, પૈસા આપ્યા, ફોડી નાખ્યા અને એ ચોકીદારો દ્વારા કોઈ પણ જાતની મહેનત વગર એ દેશ ઉપર એ હુમલો કરી અને સફળતા પામ્યા. અને આજે જે આપણે જે વિષય છેલ્લા 3-4 અઠવાડિયાથી જોઈ રહ્યા છે એ વિષય આની ઉપર છે કે આપણે જોઈ રહ્યા છે કે આપણી મંડળીમાં, આપણી જે વિશ્વાસનો જે આપણો સ્થળ છે તેની ઉપર એક જાતનો હુમલો થઈ રહ્યો છે. અને જ્યારે આપણે આ યહૂદાનો પત્ર જોઈ રહ્યા છો, જો આજે કદાચ જો પહેલી વાર તમે સાંભળી રહ્યા હોય તો લગભગ આની ઉપર આપણે 3 સંદેશા કર્યા છે. લગભગ 11 કલમ આપણે એમાં શીખ્યા છે. જો તમે ના સાંભળ્યા હોય તો એનું રેકોર્ડિંગ અવેલેબલ છે, તમે સાંભળી શકો છો. અને જ્યારે તમે આ 11 કલમમાં આપણે જોયું, 3 કલમમાં આપણને યહૂદા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ભાઈ હતો, મરિયમ અને જોસફનો જે દીકરો હતો તેણે આ પત્ર લખ્યો હતો. અને આપણને 3 કલમમાં એમ કહેવામાં આવે છે કે પ્રિય ભાઈઓ, આપણા સામાન્ય ઉદ્ધાર વિશે તમારા પર લખવા માટે હું ઘણો આતુર હતો. જ્યારે યહૂદા પત્ર લખવા બેઠો ત્યારે તેની ઈચ્છા તો કંઈક જુદું જ લખવાની હતી. એને તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે આપણું તારણ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે આપણને આશીર્વાદ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે આપણને આનંદ છે એ વિશે એક જાતનો પ્રોત્સાહન રૂપે તે પત્ર લખવા બેઠો હતો. પણ જ્યારે પત્ર લખવાની શરૂઆત કરી ત્યારે પવિત્ર આત્મા દ્વારા જે દોરવણી મળી અને એમાં જ્યારે એ લખવાનું શરૂ કર્યું તો એમ કહે છે કે એવા જે વિશ્વાસ સંતોને એક જ વાર આપવામાં આવેલો હતો તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો, એવો બોધ પત્રો દ્વારા તમને કરવાની મને અગત્ય જણાય. લખવા એક વસ્તુ બેઠો હતો પણ જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે એક યોદ્ધાની જે ભાષા છે તેમાં આપણો જે વિશ્વાસ છે તેની માટેની એક લડાઈ માટેનો પત્ર રજૂ આપણી આગળ કર્યો. અને આપણે જોઈએ છીએ કે જ્યારે અહીંયા આપણે જ્યારે 4 કલમમાં આવીએ ત્યારે આપણને બતાવવામાં આવે છે કે આ જે આપણી લડાઈ છે તે કોની સામે છે. તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે કેટલાક માણસો ગુપ્ત રીતે આપણામાં આવ્યા છે, હવસખોરી કરે છે. એટલે કે આપણી મંડળીની મધ્યે એવા શિક્ષકો, એવા પ્રબોધકો, એવા લોકો મંડળીમાં પેસી ગયા છે અને એ લોકો ગુપ્ત રીતે પેસી ગયા છે. અને એ ગુપ્ત રીતે પેસી અને પછી આપણીને, આપણી મંડળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે સંદેશો છે એને ભ્રષ્ટ કરે છે. અને પછી આપણે જોયું કે આપણે પાંચમી કલમમાં આપણે જોયું હતું કે કેટલું આપણે જરૂરી છે કે આપણે આપણા વચનો વાંચીએ અને શીખીએ, વચનો યાદ રાખીએ, કારણ કે પછી છ સાત અને આઠ, પાંચ છ અને સાત કલમમાં આપણને યહુદાએ કીધું કે આવા જે લોકો છે તેનો ન્યાય થવાનો છે. અને જૂના કરારમાંથી અને સદોમ અને ગમોરા જે એક વિધર્મી દેશ હતો તેની પર પ્રભુનો ન્યાય કેવી રીતે આવ્યો, સ્વર્ગીય દૂતો પર કેવી રીતે ન્યાય આવ્યો તે વિશે આપણને શીખવ્યું. અને પ્રભુના પોતાના લોકો યહૂદીઓ જેઓ અરણ્યમાં પ્રભુની સામે ઊભા થયા તેઓનો ન્યાય પ્રભુએ કેવી રીતે કર્યો તે આ વિશે આપણે શીખ્યા હતા. અને હવે પછી જ્યારે આપણે છેલ્લે બે અઠવાડિયા પહેલાં હું જ્યારે તમારી સાથે હતો ત્યારે આપણે આઠ નવ અને એ કલમમાં આ જે ગુપ્ત રીતે આપણી મધ્યે જે જૂઠા શિક્ષકો વરુ ઘેટાના રૂપમાં જેઓ વરુઓ આપણી મધ્યે પેસી ગયા છે એમની અમુક ખાસિયાતો, એમને લક્ષણો વિશે આપણે શીખ્યા કે આઠમી કલમ આપણને કહે છે. તો પણ એવી રીતે પણ આ સ્વચ્છંદીઓ દેહને ભ્રષ્ટ કરે છે, અધિકારને તુચ્છ ગણે છે અને આકાશી જીવોની નિંદા કરે છે. અને એ વિશેના ઉદાહરણ આપણે નવમી કલમમાં આપણને આપવામાં આવ્યું કે જે મિખાએલ જે પ્રમુખ દૂત છે એણે લુસિફર છે એની સાથે કોઈ જાતની વાદવિવાદમાં પડ્યો નહીં જ્યારે મૂસાના સબની વાત આવી ત્યારે. પણ આ જે જૂઠા શિક્ષકો છે એ લોકો મિખાએલ પ્રમુખ દૂત કરતાં પણ જાણે મોટા હોય તેમ આકાશી દૂતો સાથેનો અધિકાર તુચ્છ ગણે છે. અને પછી અગિયારમી કલમમાં આપણને ફરીથી ત્રણ ઉદાહરણ આપવામાં આવ્યા કે આ જે ખોટા શિક્ષકો છે એ કેવી રીતે આપણી મધ્ય આવે છે અને એમનું વર્તન કેવું છે અને પછી એમનું છેલ્લો નાશ કેવી રીતે થવાનો છે. અને આપણે કાઈનની બાબતમાં આપણને બતાવવામાં આવ્યું કે કાઈન એ પોતે એક જૂઠા ધર્મ ધર્મ પોતે જે રીતે સમજતો હતો એ રીતે પ્રભુને મળવા માંગતો હતો, પોતાની શરતે પ્રભુને મળવા માંગતો હતો. કદાચ આપણામાંથી અમુક લોકો એવા છે કે આપણે બાઇબલ વાંચીએ છીએ અને કહે છે ભાઈ હા આ બધું તો બરાબર છે પણ આ વસ્તુ સાથે હું સહેમત નથી થતો એટલે એ હું કાઢી નાખીશ. અને એ રીતે જ બીજા ધર્મોની પેદાશ થઈ છે, ઉત્પન્ન જે ધર્મ થયા છે કે જ્યારે માણસ એમ કે મને પ્રભુએ કીધું છે એ મને માન્ય નથી અને હું મારો મને જે પસંદ છે એના પાયા પર હું એક ધર્મ ઊભો કરીશ. અને એ વસ્તુ આપણે કાઈનમાં જોઈ. આપણે પછી આપણને બાલામનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું જેને દ્રવ્ય લાલસા હતી અને ફક્ત દ્રવ્યના લાલસામાં તેણે લોકોને ગેરમાર્ગ પર દોરી ગયા. આપણે જાણીએ છીએ કે આજે પણ આવા લોકો આપણી મધ્ય છે. અને પછી છેલ્લે આપણને કોરાનું એક ઉદાહરણ આપવામાં આવ્યું હતું કે જે મૂસાની સામે પ્રભુનું જે નિમિત્ત જે સેવક હતા તેની સામે એક બંડ પુકાર્યો અને સર્વ નાશમાં ગયા. હવે આજે હું જાણું છું કે આ જે આપણે પત્ર શીખી રહ્યા છે એ બહુ બહુ અઘરો છે, સાંભળવામાં અઘરો છે આપણી માટે. આ આનંદની વાત નથી, આ આપણને પ્રભુમાં આશીર્વાદોની વાત નથી, પણ આ વાતોને શીખવી બહુ જરૂરી છે. અને આજે જ્યારે આપણે હું આશા રાખું છું કે આજે આપણો આખો પત્ર પૂરો કરી દઈશું અને જ્યારે આપણે અંતમાં હું તમને એક બહુ પ્રોત્સાહન મળે, તમને એક જાતની આશા આપવા માંગુ છું અને આ પત્રમાં જે યહુદા આપણને આશીર્વાદ દ્વારા આપે છે. તો આજે મારી સાથે તમારા બાઇબલ ખોલો, યહુદાનો પત્ર. જો તમને ખ્યાલ ના હોય કે એ ક્યાં છે તો પ્રકટીકરણનું જે પુસ્તક, જે સૌથી છેલ્લું પુસ્તક છે ત્યાં જાઓ અને એની આગળનું જે પુસ્તક છે યહુદાનો પત્ર છે. ફક્ત એક જ પાનાનો પત્ર છે, ફક્ત 25 કલમ છે, પણ એ 25 કલમ જાણે કે એકદમ ભારતી લદાયેલ વચનો, એટલે બધો ઊંડાણ છે એમાં કે આપણે શીખવી બહુ જરૂરી છે. તો યહુદાનો પત્ર અને આજે 12મી કલમથી આપણે શરૂઆત કરીશું. તો 12મી કલમ એમ કહે છે કે તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તમારા પ્રેમ ભોજનોમાં કલંકરૂપ છે, તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે, તેઓ પવનોથી હડસેલતા નિર્જળ વાદળા છે, તેઓ પાંદડા વગરના ફળ રહિત બે વખત મરેલા તથા ઉખેડી નાખેલા નાખવામાં આવેલા વૃક્ષ છે, તેઓ પોતાની બદનામીનું ફીણ કાઢનારા સમુદ્રના વિકરાળ મોજાઓ છે, તેઓ ભટકનારા તારા છે કે જેઓએ જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ સુધી રાખેલો છે. પાંચ વસ્તુ આપણને આ જે જૂઠા શિક્ષકો છે, આ જે લોકો આપણને ગેરમાર્ગે દોરી જાય છે. અને એવું નથી કે આપણે પાળક સાહેબની વાત કરીએ છીએ, અમુક આગેવાનની પણ આપણે વાત કરી શકીએ છીએ, અમુક લોકો જે મંડળીમાં આવે છે અને એમનું ધ્યેય કંઈક જુદું જ હોય છે. પ્રભુનો મહિમાનો ધ્યેય નથી હોતો, પોતાની માટે સત્તા શોધતા હોય છે. એટલા માટે આપણને બાલામનું જે ઉદાહરણ આપવામાં આવ્યું કે એ લોકો પ્રભુના નામે આવે છે પણ એમનું એમનું ધ્યેય, એમની નજર તો બીજે કંઈક હોય છે. અને અહીંયા 12 થી તે આપણે આ 13 કલમ 12 અને 13 કલમમાં આપણને અમુક ગુણ આ જે જૂઠા શિક્ષકો છે તેઓની માટે આપણને બતાવવામાં આવે છે. પાંચ વસ્તુઓ અહીંયા લખવામાં આવી છે, બહુ સુંદર વસ્તુઓ છે, સમજવાની વસ્તુઓ છે. તો પહેલી વસ્તુ એમ કહે છે કે તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તમારા પ્રેમ ભોજનોમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે, તેઓ પવનોથી હડસેલા નિર્જળ વાદળા છે. તો પહેલી વસ્તુ એ છે કે આ આપણી સાથે પ્રેમ ભોજનમાં ખાય છે. જો તમે કોરિન્થીઓનો જે પત્ર છે એમાં 11મો અધ્યાય હું માનું છું, ત્યાં પાઉલ આ વિશે વાત કરે છે. આ સમયમાં જ્યારે મંડળીની નવી નવી સ્થાપના થઈ હતી ત્યારે મંડળી જ્યારે પણ ભેગી થાય ત્યારે તેઓ સાથે બેસીને ભોજન કરતા હતા, જેને પ્રેમ ભોજન કહેવામાં આવતું હતું. અને એ લઈને પાઉલ આપણને કોરિન્થીઓના પત્રમાં શીખવે છે કે એમાં તમારે બહુ જ કેવું છે કે તમે લોકો જે રીતે વર્તવું જોઈએ તેવી રીતે વર્તતા નથી, કે અમુક લોકો તમે ખાઈને આવો છો, છાપટાની જેમ પીને આવો છો, અને જે હેતુથી મળવાનું હતું પ્રેમ ભોજન એમાં તમે મળતા નથી. અને હું મારું માનવું એવું છે કે પ્રેમ ભોજનમાં એવું જ થયું હશે જેથી કરીને હવે એ જે પ્રથા હતી એ આગળ જતા બંધ થઈ ગઈ. અત્યારે આપણી મંડળીઓમાં જોઈએ, અહીંયા ગાડી આપણે જોઈએ તો ઘણી વખત આપણા આપણા દેવળોમાં આપણે કશી ઉજવણી થાય છે, રવિવારના દિવસે બધા ખાવાનું લઈને આપણે પોટલક કહીએ છીએ, બધા લઈને આવે છે, એ જાતનું આ પ્રેમ ભોજન હતું. પણ આપણે જાણીએ છીએ કે આપણા આજે આપણા આપણી મંડળીઓમાં પણ ઘણી વખત આ પ્રેમ ભોજન દ્વારા ઘણી જાત જાત જાતની ઘૂસપૂસ થતી હોય છે, લોકોની નિંદા થતી હોય છે. અને આવું જ કંઈક અહીંયા ગાડી આ યહુદા આપણને લખી રહ્યો છે. અહીંયા શું કહે છે કે આ પ્રેમ ભોજોમાં કલંકરૂપ છે. હવે તમે જે આપણે તમે જે લાઈન ઉપર છે, જો તમારામાંથી કોઈકને તમારી પાસે વ્હાઈટ સાડી હોય અથવા તો વ્હાઈટ શર્ટ પહેર્યું હોય તમે, અને જો એમાં એક તેલનો ડાઘો પડી જાય, બરાબર, ખાસ કરીને આપણા જે શાક હોય છે મસાલાવાળું, તો એનો જો ડાઘો પડે તો એ ડાઘો બધાની નજરમાં આવે છે. ભલે તમારું આખું શર્ટ કે આખું સાડી તમારી વ્હાઈટ હોય, ફક્ત એક નાનો ભાગ છે કે જ્યાં ડાઘો પડ્યો છે, પણ તમને તો એમ જ થશે કે બધાની નજર આ ડાઘા પર છે. અને એવું થાય છે જ, લગભગ બધાની નજર, આખું શર્ટ ભલે ધોળું હોય પણ એ બધા કહે જો આ ડાઘો પડ્યો છે. અને એવું આ લેખક આપણને અહીંયા કહી રહ્યા છે કે આ લોકો કલંક રૂપે પ્રેમ ભોજનમાં ભલે બીજા બધા લોકો સારા હોય, ભલે એ લોકો પ્રભુમાં હોય, પણ કલંક રૂપે બધું ધ્યાન આ લોકો તમારા પ્રેમ ભોજનમાં પોતાની તરફ દોરે છે. અને જેથી કરીને લોકોનું ધ્યાન એ લોકોની જે દુષ્ટ વસ્તુઓ છે તે તરફ જાય છે. બીજી વસ્તુ અહીંયા શું લખવામાં આવી છે કે તેઓ પવનોથી હડસેલાતા નિર્જળ વાદળા છે. હવે જો તમે મારી સાથે તમારા બાઇબલ જો હોય તો એમાં નીતિવચન છે તે કાઢો તમે, અને નીતિવચન આનો 25મો અધ્યાય અને તમે 14મી કલમ જો તમે જોશો તો એ 14મી કલમ ત્યાં એવું લખ્યું છે કે જો કોઈ બક્ષીસો આપવાની ડંફાસો મારે છે પણ કંઈ આપતો નથી, તે વરસાદ વગરના વાદળા તથા પવન જેવો છે. એટલે આ જે લોકો છે એ તમે જો ખ્યાલ હોય, અને ખાસ કરીને આપણે જે ભારત દેશમાંથી આવીએ છીએ, તમે જાણો છો કે જે ખેડૂત હોય પોતાના પાક ઉપર જે આધાર રાખતો હોય તેની નજર કાયમ આકાશ ઉપર મંડાયેલી હોય છે, અને જ્યારે વાદળ ઘેરાય અને તેઓ જોવે કે આ વાદળ છે અને હવે કંઈક વરસાદની આશા એ બેઠા હોય અને એ વાદળમાં કોઈ પાણી ના હોય, પવન આવે અને વાદળ પવનની સાથે જતું રહે, તો એ જાતના વાદળા, એટલે કે આ લોકો જે જેમની સરખામણી વાદળા સાથે થાય છે એમ એમ કહેવા માંગે છે આપણને કે આ લોકો એક તમને આશા આપે છે પણ એ આશા આખરે નિરાશામાં મટી જાય છે. આ એ લોકોમાં કોઈ જાતનું એવું કશું જ નથી કે તમને એક જાતની તૃપ્તિ આપે, અને એ એટલા માટે તેઓની સરખામણી આ જાતના વાદળાઓ સાથે થઈ છે. પછી આગળ એમ કહે છે કે તેઓ પાંદડા વગરના ફળ રહિત બે વખત મરેલા તથા ઉખેડી નાખવામાં આવેલા વૃક્ષો છે. આશાની વાત કરે છે, આ આપણી ફળદ્રુપતાની વાત કરે છે. આપણે કેવી રીતે આપણે ઓળખાઈ શકીએ છીએ, તો આપણે આપણા ફળ દ્વારા ઓળખાઈએ છીએ, બરાબર છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે જાણીએ છીએ કે એક વખત અંજીરીના ઝાડ પાસે ગયા અને જોયું હોય ફળ શોધતા હતા, ફળ ના મળ્યું અને પછી એમણે શું કીધું કે હવે એ સુકાઈ જશે. પ્રભુ આપણી માટે આપણી પાસે ફળની આશા રાખે છે. અને આ જે અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે, ખાસ કરીને એમ કે છે બે વખત મરેલા, એટલે એનો અર્થ શું? એક તો એનો અર્થ એવો છે કે એ ફળ તો છે જ નહીં, એટલે કોઈ જાતનું એમાં જીવન નથી, પણ એમના જે મૂળ છે એ પણ દટાયેલા નથી, એને જે પ્રભુની સાથે જે સંકળાયેલા હોવા જોઈએ એ છે નહીં, એથી કરી ફળ આવવાની કોઈ હવે આશા પણ નથી. એટલા માટે બે વખત મરેલા એમ લખવામાં અહીંયા આવ્યું છે. આપણે આપણા કેવી રીતે ઓળખાઈ શકીએ છીએ ખ્રિસ્તી જીવનમાં? આપણા જીવનના ફળ દ્વારા આપણે ઓળખાઈ શકીએ છીએ. જો હું જાણું છું કે તમે જાણતા હશો, આ અહીંયા ગાડી જે ઉદાહરણ આપવામાં આવ્યું છે એનું જો તમે વિરોધાભાસી ઉદાહરણ કહું તમને, તો આપણે ગીત શાસ્ત્રનો પહેલા અધ્યાયમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે જે માણસ નદીની પાસે રોપાયેલો છે, ત્યાં એક એવા ઝાડની ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જે નદી પાસે રોપાય, જ્યાં કાયમ એને પાણી મળી રહે છે, અને એના વિશે આપણને શીખવવામાં આવ્યું છે. તો એક જીવંત ઝાડ છે, અહીંયા આ મરેલું ઝાડ છે જેમાં કોઈ જાતના ફળ નથી. જ્યારે આપણે અંજીરીની વાત કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે અંજીરીની પાસે આવે છે, તો એ અંજીરી એ કાયમ બાઇબલમાં અંજીરીનું ઝાડ એ ઈસરાયલ પ્રજાની વાત થઈ રહી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે આ અંજીરીનું ઝાડ એટલે કે ઈસરાયલ પુત્રો જે મારા લોકો છે તેઓની પાસે હું ફળની આશા રાખું છું, પણ મને કોઈ ફળ જોવા મળતું નથી. મહેરબાની કરીને જો તમે તમારો ફોન મ્યુટ પર મૂકશો તો સારું. તો આપણે પણ આવા જે એકદમ જીવન વગરના નિર્જીવ જે ઝાડ છે એવી અમુક આપણી મંડળીઓ પણ છે. ઘણી મંડળીઓ હોય છે કે તમે જુઓ તો, તમે બહારથી જુઓ તો તમને બહુ જ જીવંત લાગે, બહુ સરસ એવોનું દેવળ હોય, મોટો ક્રોસ હોય, નાતાલ આવે તો એની પર સરસ ડેકોરેશન બી કર્યું હોય, જાત જાતના બધા પ્રોગ્રામ પણ ચાલતા હોય. અમે કેરલ સિંગિંગ કરવા જઈએ છીએ, અમારા ત્યાં કસમય અઠવાડિયાની મીટિંગો થાય છે, આ બધી વસ્તુઓ આપણને ત્યાં જોવા મળે. અમારે સન્ડે સ્કૂલ ચાલે છે. બહારથી તમે જુઓ તો બધી જ રીતે આ એકદમ તંદુરસ્ત મંડળી લાગે, તંદુરસ્ત જે આપણે ઝાડ કહીએ, પણ જ્યારે આપણી નજદીક જઈને તમે જુઓ તો તમને એ જાણવા મળશે કે એકદમ મૃત મંડળી છે. અને આવી મંડળીઓને હું જાણું છું, બલકે હું તમે અમુક તમારા લોકોને હું જાણું છું કે તમે જે સાંભળી રહ્યા છો, અમુક તમે લોકો આવી મંડળીઓના સભ્યો છો અત્યારે. કારણ કે કેવી રીતે આપણે જાણીએ કે કોઈ પણ મંડળી ફળદ્રુપ છે? જ્યારે તેમાં ફળ હોય. અને ફળ એટલે કે શું? કયું ફળ? જીવન બદલાય છે. શું જીવનનું જે પરિવર્તન આવે છે જીવનમાં, એ પરિવર્તન તમે ત્યાં જોવો છો? શું તમે જ્યારે તમે દર રવિવારે જ્યારે મંડળીમાં તમે દેવળમાં જાઓ છો, શું તમે ત્યાં કોઈનું જીવન બદલાતા જોયું છે? ક્યારે તમે છેલ્લી વખત તમારા દેવળમાં દેવળના સંદેશા પછી કોઈકના આગળ આવીને ઊભા થઈને કહેતા સાંભળ્યો હોય કે મારું જીવન પ્રભુએ બદલી નાખ્યું છે? હું એમ નથી કહેતો કે આશીર્વાદ, કે ઓ પ્રભુએ અમને બહુ આશીર્વાદ આપ્યો છે, એવું તો બધા બહુ કહેનારા હશે તમને. પ્રભુએ જીવન કોનું બદલ્યું છે? અને અત્યારે હું તમારી સાથે જે વાત કરી રહ્યો છું, આ જે આપણે જે વચનો છે તેની આપણે હું તમારી સાથે વાતચીત કરી રહ્યો છું, શીખવી રહ્યો છું, બરાબર છે? તો મારો એક જ ધ્યેય હોવો જોઈએ કે આ વચનો દ્વારા કોઈકના જીવનમાં ફેરફાર પડે. જો એ પ્રભુને નથી ઓળખતું તો એ પ્રભુને ઓળખે, અને જો કોઈક ઓળખે છે પ્રભુને તો પ્રભુને વધારે સારી રીતે ઓળખે, પ્રભુની નજદીક આવે. જો કશુંક એમના જીવનમાં એવું છે કે જેની બદલાવાની જરૂર છે તો એ પ્રભુને સોંપી અને પ્રભુને વધારે આજ્ઞાંકિત જીવન જીવે. નહીતર તો પછી જો ખાલી અહીંયા આવીને સારી સારી વસ્તુ બોલીને મારે જતું રહેવાનું હોય કે તમે લોકો થોડા મારા વખાણ કરો કે આ બહુ સરસ બોલે છે, હું એમ કહું કે હા કેવું સરસ, આપણને કેટલું સરસ લાગ્યું, સાચી વાત છે, બરાબર છે, તો પછી મારું આ બોલવામાં અને કોઈ પૂજારીએ કથા કરવામાં કોઈ ફરક નથી. આ જીવંત શબ્દો છે, આપણે જીવંત દેવને ભજીએ છે, બરાબર છે? જીવંત દેવને ભજીએ છે તો એ જીવંત દેવ આપણા જીવનમાં કાર્ય કરી રહ્યો છે કે નહીં. અને એ કે તમારું જીવન, તમે એક જીવંત પ્રભુના બાળક કે બાળિકા છો કે તમે એક જીવંત મંડળી છો, તેનું તમે કેવી રીતે જાણી શકો? તમારી મંડળીમાં કયું ફળ છે અને કયું ફળ તમે જોવો છો. અને હું વાલાઓ, તમે એક ગેરસમજમાં પણ ના રહેશો, હું સભ્ય બનાવવાની વાત નથી કરતો કે અમારામાં તો આટલા સભ્યો બન્યા, આપણે સભ્યોની વાત નથી કરતા. કારણ કે હું એવી મંડળીઓ આપણે ટીવી પર જોઈએ છે કે જ્યાં દર રવિવારે 20-25 હજાર લોકો આવીને બેસે છે અને સંદેશો સાંભળે છે, પણ એ ખોટા પ્રબોધકો છે અને એ લોકોની સંખ્યા વધતી જાય છે, એ લોકોની સંખ્યા વધતી જાય છે. તો શું આપણી મંડળીમાં ફળ છે? અને અહીંયા ગાળી આ જૂઠા શિક્ષકોને આટલા માટે તેઓ પાંદડા વગરના ફળ રહીત બે વખત મરેલા તથા ઉખેડી નાખવામાં આવેલા વૃક્ષો છે. ઉખેડી નાખવામાં એટલે હવે એ તો જમીનમાં છે નહીં, એટલે એમાં કોઈ આશા જ નથી કે આમાંથી ફળ આવી શકે. આગળ આપણે વાંચીએ, સમય ઓછો છે, તો એમાં કહે છે કે તેઓ પોતાની બદનામીનું ફીણ કાઢનારા સમુદ્રના વિકરાળ મોજાઓ છે. હવે એની માટે પણ હું તમને એક કલમ આપવા માંગુ છું, યશાયાનું પુસ્તક તેનો 57મો અધ્યાય અને 20મી કલમ તમે મારી સાથે ખોલો. યશાયાનું પુસ્તક 57મો અધ્યાય અને 20મી કલમ એમ કહે છે, પણ દુષ્ટો તોફાની સમુદ્રના જેવા છે, કેમ કે તે શાંત રહી શકતો નથી, ને તેના પાણી કિચડ તથા કાદવથી ડોળા થાય છે. દુષ્ટોને કોઈ શાંતિ હોતી નથી એમ મારા ઈશ્વર કહે છે. એટલે આ સમુદ્ર તમે જુઓ તો બહુ સુંદર વસ્તુ જગ્યા છે, બહુ સુંદર, રાઈટ? તો મને તો બહુ જ ગમે છે પાણી પાસે જઈને બેસવાનું. તમે દરિયા પાસે જઈને બેસો, દરિયાનું પાણીનો જે મોજાનો અવાજ આવતો હોય, એક જાતની તમને શાંતિ આપે છે. પણ આ શિક્ષકો એવા નથી. અહીંયા શું લખવામાં આવ્યું છે કે તેઓ બદનામીનું ફીણ કાઢનારા સમુદ્રના વિકરાળ મોજાઓ છે. અને આપણે યશાયાના પુસ્તકમાં વાંચ્યું તેમ પ્રમાણે એ શું કહે છે કે જ્યારે આ પાણી ડોળાય ત્યારે એમાંથી કાદવ અને કચરો નીકળે છે. તમને ખબર છે કે અહીંયા ગાડી જ્યારે કોઈ પણ જાતનું મોટું તોફાન આવે, વાવાઝોડું આવે, ત્યારે પછી જે દરિયો છે, જેને આપણે બીચ પર જવાનું કહીએ છીએ, તો એ અહીંના જે ગવર્મેન્ટ છે, સત્તા છે, એ બંધ કરી દેશે. કે પહેલા જ્યારે તોફાન જાય, પછીના થોડા કલાકો, અમુક વખત દિવસ સુધી એ તમે ત્યાં પાણીમાં જઈ શકતા નથી, બલકે કે તમે એ રેતી પર પણ ચાલી શકતા નથી. કારણ કે જ્યારે પણ વાવાઝોડું આવે, જ્યારે પણ આવી જાતનું તોફાન આવે, તો જ્યારે દરિયામાંથી બધું જે ગંદકી છે એ આવી અને કિનારા પર પડે છે. અને એક સમય હતો, જો તમે 80s કે 80ની સાલમાં, 90ની સાલમાં જો તમે અહીંયા રહેતા હોય, તો બધી ડ્રગ લેતા હતા, એ બધાની જે સોય હતી, નીડલ્સ, એ બધી આવી અને કિનારા પર પડતી હતી. કારણ કે જ્યારે તોફાન આવે છે તો આ દરિયો એ બધો કચરો ડોળી અને બહાર કિનારા પર નાખે છે. અને તો આ જે જૂઠા સેવકો છે તેઓની સરખામણી પણ આવા લોકો સાથે થાય છે કે આમ તો એ બહુ સુંદર હોવું જોઈએ, પણ એમના અંદરથી, હૃદયની ગંદકીમાંથી બસ આ ગંદકી જ બહાર આવે છે. અને આગળ 5મી વસ્તુ આપણને કહે છે કે તેઓ ભટકનારા તારા છે કે જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ સુધી રાખેલો છે. ભટત આપણે જો તારા જુઓ તો તારા જો રાતે આપણને ખબર છે, ખાસ કરીને આપણે જે લોકો ભારત દેશમાં ઉછેર્યા છે, તો ઉનાળામાં આપણે રાતે ધાબા પર સુવાનું હોય, બહાર સુવાનું હોય, તો એક જાતની એક મોજ હતી કે આપણે આકાશમાં તારાઓ જોતા હતા. અહીંયા પણ મને તો જ્યારે પણ દરરોજ રાતે હું મારી પત્ની સાથે ચાલવા નીકળું છું ત્યારે અમે આકાશમાં તારાઓ જોતા હોઈએ છીએ. કેટલું સુંદર એ દ્રશ્ય હોય છે. પણ આ જે જૂઠા સેવકો છે એવા સુંદર તારા નથી. અહીંયા શું કહે છે કે ભટકનારા તારા, અથવા તો આપણે ખરતો તારો જેને કહીએ. અને જો તમે ખ્યાલ હોય, તમે ખરતો તારો તમારામાંથી માનું છું કે બધાએ જોયો હશે, જ્યારે ખરતો તારો તમે જુઓ ને તો તમને એક બહુ અજાયબ લાગે. તમે જોઈને એમ કહો વાવ. પણ એ ખરતો તારો છે એ એક ક્ષણિક હોય છે, થોડાક જ સમયમાં તમે એક કે બે સેકન્ડમાં જુઓ અને પછી એ બુઝાઈ જાય છે. અને એવું જ કંઈક આ જૂઠા પ્રબોધકો જે જૂઠા ખ્રિસ્તીઓ છે તેઓનું પણ છે. થોડા સમયને માટે તો એવું લાગે કે હા કેટલું સરસ ભાષણ આપે છે, કેટલું સરસ કામ કરે છે, પણ તેમનું અસ્તિત્વ બહુ ઓછું હોય છે. બીજી વસ્તુ હું તારા માટે તમને કહું કે આપણે જાણીએ છીએ કે જૂના જમાનામાં અને અત્યારે પણ આપણે કરી શકીએ છીએ, પણ જ્યારે લોકો નીકળતા હતા તો એ લોકો તારા દ્વારા પોતાની દિશા જોતા હતા. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વખતે પણ જોઈએ છીએ કે જે માગ્યો હતા તે તારાના દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પહોંચ્યા હતા. તારો તેમને દોરીને લઈ ગયો હતો. અને જૂના સમયમાં જ્યારે લોકો સ્ટીમર દ્વારા, વહાણ દ્વારા મુસાફરી કરતા હતા ત્યારે એ લોકો તારા દ્વારા કઈ દિશામાં જવું તે જોતા હતા. કારણ કે તારા એનો મતલબ શું થયો કે તારો એક સ્થાનિક વસ્તુ છે, એની ઉપર આપણે ભરોસો રાખી શકીએ છીએ કે તારો એની જગ્યાથી હલતો નથી. કરોડો લાખો વર્ષોથી જ્યાં છે ત્યાં જ તારો છે, બરાબર છે. પણ આ જે જૂઠા શિક્ષકો છે એવા તારા જેવા નથી. શું કહે છે અહીંયા ગાડી? ભટકનારા તારા છે. ભટકનારો તારો શું કરે? તમને પણ ભટકાવી નાખે. અને આટલા માટે આ શિક્ષકો વિશે શીખવું એ બહુ જરૂરી છે. હવે આપણે આગળ જોઈએ અને હું આ બધું છે એક સરસ રીતે બધું આપણે જોઈશું. 14મી કલમ કહે છે કે વળી તેઓ વિશે પણ આદમથી 7મી પેઢીના પુરુષ હનોખે ભવિષ્ય વચન કહ્યું છે કે જુઓ સર્વનો ન્યાય કરવાને સર્વ અધર્મીઓ જે બધા અધર્મી કામો અધર્મીપણામાં કર્યા છે અને અધર્મી પાપીઓએ તેની વિરુદ્ધ જે કઠણ વચનો કહ્યા છે તે વિશે પણ તેઓ સગળાને અપરાધી ઠરાવવાને પ્રભુ પોતાના હાજરો હજાર સંતો સહિત આવ્યા. આજે મારી ગુજરાતી ભાષામાં મારી બહુ આવડત નથી, પણ હું તમને એક શબ્દ આપું છું, બે કે એકચ્યુઅલી બે શબ્દ આપવાનો છું, શબ્દ નહીં પણ લેટર. તો અહીંયા ગાડી આપણે ક ક શબ્દ યાદ રાખજો તમે, બરાબર છે. અહીંયા શું કહે છે કે વળી તેઓ વિશે પણ આદમથી 7મી પેઢીના પુરુષ હનોખે ભવિષ્ય વચન કહ્યું છે. આ હનો કોણ હતો આપણે જાણીએ છીએ કે જો તમે ઉત્પત્તિના 5મા અધ્યાયમાં જાઓ તો ત્યાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક એવો માણસ આપણે એલિયાની સાથે કે જેને પ્રભુએ પ્રભુની સાથે ચાલતા ચાલતા સ્વર્ગમાં એને ઉપર લઈ લેવામાં આવ્યો. અને હવે તમે જુઓ તો અહીંયા આ હનોખે એ વખતે ભવિષ્યવાણી, હવે આ ભવિષ્યવાણી આપણને પવિત્ર શાસ્ત્રમાં જોવા મળતી નથી, બરાબર, પણ અહીંયા પવિત્ર આત્માએ એનો ઉલ્લેખ કર્યો છે. એક પુસ્તક છે એને બુક ઓફ ઇનોક કહે છે, તેમાં એ ઇનોક દ્વારા થયેલી આગાહીઓ અને અમુક લખાણ જે લખેલું છે તે વિશે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ બાઇબલ જેવું પુસ્તક નથી, એનો બાઇબલમાં એનો સમાવેશ નથી થયો, પણ એમાં હનોખે આ વિશે જે ભવિષ્ય વચન કહ્યું હશે એ સાચું જ હશે, તો જ પવિત્ર આત્મા એનો ઉલ્લેખ અહીંયા બાઇબલમાં કરે. તો એ હનોખની ભવિષ્યવાણી, તો આપણે એ પ્રમાણે જો વિચારીએ તો હનોખ એ પહેલો પ્રબોધક છે જેણે ભવિષ્ય વચન કીધું. હા, ઉત્પત્તિના 3જા અધ્યાયમાં ભવિષ્ય વચન છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થવાનો છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી રીતે આપણને તારણ આપવાનો છે એનું ભવિષ્ય વચન ઉત્પત્તિના 3જા અધ્યાયમાં છે, પણ એ દેવ દ્વારા બોલાયેલું છે. આ અહીંયા જે હનોખની વાત છે એ પહેલું મનુષ્ય દ્વારા બોલાયેલું ભવિષ્ય વચન છે. અને એ ભવિષ્ય વચન તમે જુઓ તો એ પણ એક આવનાર ન્યાયના વિશે કહેવામાં આવ્યું છે, બરાબર છે? એ કે છે તો 15મી કલમથી, હવે મેં તમને જે કીધું ક શબ્દ યાદ રાખજો, ક બરાબર, તો કે છે સર્વનો ન્યાય કરવાને, કોનો ન્યાય કરવાને આવવાના છે, તો સર્વને, કોનો કોનો ન્યાય કરવાના છે, બરાબર છે? સર્વ અધર્મીઓ, જે બધા અધર્મી કામો, કેમ ન્યાય કરવાના છો? તો પહેલો શબ્દ આપણે કોણ, કોનો ન્યાય, પછી કેમ, એ લોકોના અધર્મી કામો માટે, અધર્મીપણામાં કર્યા અને અધર્મી પાપીઓએ કોણે કર્યા, બરાબર, અને તેની વિરુદ્ધ જે કઠણ વચનો કયા તે વિશે પણ, તેઓ સઘળા અપરાધી ઠરાવવાને કોણ ન્યાય કરવાનું છે? પ્રભુ, પ્રભુ પોતે. પ્લીઝ તમારો ફોન મ્યુટમાં મૂકો પ્લીઝ. અધર્મી કામ કર્યા અને અધર્મી પાપ, તેની વિરુદ્ધ જે કઠણ વચનો કીધા તે વિશે તેઓ સઘળાને અપરાધી ઠરાવવાને પ્રભુ પોતે. આ એક અંગત ન્યાય છે, એવું નથી કે પ્રભુ બીજા કોઈને મોકલવાના છે, પ્રભુ પોતે આવીને બધાનો ન્યાય કરવાના છે, બરાબર છે? અને પછી છેલ્લી વસ્તુ, ચોથી વસ્તુ શું છે, કે હજારો હજાર સંતો સહિત આવ્યા. કોની સાથે, કોનો ન્યાય, કેમ ન્યાય, કોણ કરશે અને કોની સાથે કરશે, ક શબ્દ યાદ રાખજો, બરાબર છે? અને આજનો જે આપણો સમય છે, આજે 2021ની સાલમાં આપણે જયારે જીવી રહ્યા છે, ત્યારે આપણે તારણની ઘણી વસ્તુઓ સાંભળીએ છીએ. આપણે નવો જન્મ પામવો જોઈએ એની આપણે વાત સાંભળીએ છીએ. આપણે પ્રભુના જે આશીર્વાદો છે કે તમારે એક વિશ્વાસુ જીવન, એક સમૃદ્ધિનું જીવન જીવવું જોઈએ, તમે માદા કદી નહીં પડો, તમે તંદુરસ્તી તમારે થશે, પણ એક વસ્તુ આપણે બહુ સાંભળતા નથી, જે આપણે જૂના જો આપણા સેવકો જોઈએ તો જેની પર બહુ ભારરૂપ એ લોકો બોલતા હતા કે એ તો છે પ્રભુનો ન્યાય. જેવી રીતે સ્વર્ગ એ એક ચોક્કસ જગ્યા છે, એવી રીતે નર્ક પણ એક ચોક્કસ જગ્યા છે, અને એ વસ્તુ પર આપણે બહુ ધ્યાન આપતા નથી. પ્રભુનો જે ન્યાય, એ વિશે વારંવાર આપણને પવિત્ર શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. જો તમે પ્રેરિતોનો કૃત્યો, તેનો 17મો અધ્યાય અને 31મી કલમ, જો તમારી પાસે બાઇબલ હોય ને તમારે કાઢવું હોય તો પ્રેરિતોના કૃત્યો તેનો 17મો અધ્યાય અને 31મી કલમ એમ કહે છે, કેમ કે તેમણે એક દિવસ નિર્માણ કર્યો છે, કોણે, પ્રભુએ, કે જે દિવસે તે પોતાના નિમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇન્સાફ કરશે. વાલાઓ, એવું નથી કે આ જેમ દુનિયા ચાલી રહી છે એમ ચાલ્યા જ જવાની છે, એક સમય એવો આવવાનો છે, બલકે હું માનું છું કે એ સમય બહુ જ નજીક છે. એક દિવસ પ્રભુએ નિર્માણ કર્યો છે કે દ્વારા જગતનો અદલ ઇન્સાફ કરશે, જે વિશે તેમણે તેમને મુએલામાંથી પાછા ઉઠવાડીને સર્વને ખાતરી કરી આપી છે. કોની વાત થઈ રહી છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની અહીંયા વાત થઈ રહી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની અહીંયા વાત થઈ રહી છે. અને કેમ આ ન્યાય કરવાનો છે? કારણ કે કેટલી બધી વખત એકનો એક શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે, અધર્મીપણું, અધર્મી, અધર્મી પાપીઓ. ન્યાય વાલાઓ થવાનો છે. અને જ્યારે આપણે લોકોને એમ કહીએ કે તમારે તારણ પામવાની જરૂર છે, ત્યારે એ તારણ પામવાનું કારણ પણ આપણે કહેવાની બહુ જરૂર છે. કારણ કે એ તારણ કેમ પામવાનું છે, સામાથી તારણ પામવાનું છે? તમે આપણે એમને કોઈ તમને તમે કોઈની આગળ જઈને એમ કહો કે ભાઈ તમારે તમારે તમારું જીવન પ્રભુને સોંપવાની જરૂર છે, તમારા પાપમાંથી છુટકારો મેળવવાની જરૂર છે, તો તમને પૂછે ભાઈ કયાથી છુટકારો, હું તો છૂટો છું, હું તો એકદમ સ્વતંત્ર છું, સામાથી છુટકારો મેળવવાનો છે? તો આ જે નરકમાં છે તેમાંથી છુટકારો મેળવવાનો છે. બીજી હું વસ્તુ કહું, અને કદાચ આ થોડીક ચોખવટ કહેવાય કદાચ, અથવા તો અમુક વખત જે હું સાંભળું છું એ પ્રમાણે અમુક વખત એવી રીતે આપણને રજૂઆત કરવામાં આવે છે કે આપણે પાપ કરીએ છીએ એટલે આપણે પાપી છીએ, અને એથી કરીને આપણે પ્રભુનો સ્વીકાર કરવાનો. એ ખોટું શિક્ષણ છે. આપણે પાપ કરીએ છીએ ને એટલે આપણે પાપી નથી. આપણે પાપ કરીએ છીએ એટલે આપણે પાપી નથી. સાંભળજો વાલાઓ, આ વસ્તુ મેં પહેલા પણ તમને એક વખત કીધી છે. આપણે પાપ કરીએ છીએ એટલે આપણે પાપી નથી. આપણે પાપી છીએ ને એટલે આપણે પાપ કરીએ છીએ. બહુ મોટો તફાવત છે. આપણે તો જન્મ જ પાપમાં થયો છે, અને આપણે જન્મથી પાપી છે. આપણો જન્મ નરકમાં જ થયો છે. એવું નથી કે ભાઈ આપણે છે ને હું જન્મ્યો ને તારે તો બહુ સારો હતો અને પછી જેમ જેમ મોટો થયો ને એમ જરા થોડુંક થોડોક કુમાર્ગમાં પહોંચી ગયો, હવે થોડીક આવી કુટે વાવી ગઈ અને હવે હું થોડું પાપ છે ને એમાંથી મારે છુટકારો મેળવવાની જરૂર છે. ના, આપણે તો નાનપણથી જ પાપી છીએ અને આપણે એક આપણે તારનારની આપણને જરૂર છે. એટલે કોઈ આપણે એવી ગેરસમજમાં ના રહો કે હું તો છે ને જૂઠું બોલતો નથી એટલે હું પાપી નથી. એવી કોઈ ગેરસમજમાં ના રહો કે હું ચિંતા કરતો નથી એટલે હું પાપી નથી. તમે ચિંતા કરતા હોય કે ના કરતા હોય, તમે ખૂન કર્યું હોય કે ના કર્યું હોય, આપણો જન્મ પાપમાં થયો છે, જન્મથી આપણે પાપી છે અને આપણે તારનારની જરૂર છે. અને આપણે અહીંયા જે આ ધર્મીપણું છે એ આપણા બધામાં છે અને એ જો આપણે અધર્મીપણામાંથી બહાર નહીં આવીએ તો પ્રભુ આપણો ન્યાય કરવા આવશે હજારો હજાર સહિત. એની ઉપર હું બહુ સમય નથી કાઢતો પણ એ હજારો હજાર જો તમે ઇંગ્લિશમાં આ શબ્દ વાંચો તો એ હોલી વન્સ કહેવામાં આવે છે, પવિત્ર. એટલે કે આ દૂતોની વાત હું માનું છું કે કરવામાં આવી રહી છે અહીંયા ગાડી બરાબર છે. હવે આગળ આપણે જઈએ તો 16મી કલમ. તો અહીંયા હવે મેં પહેલા તમને ક શબ્દ આપ્યો, હવે હું તમને ચ શબ્દ આપું છું બરાબર છે. 16મી કલમ કહે છે કે તેઓ બડબડાટ કરનારા, અસંતોષી અને પોતાની દુવાર્સના પ્રમાણે ચાલનારા છે. તેઓ મુખથી ગ્રવિષ્ઠ વચનો બોલે છે, તેઓ સ્વાર્થને માટે ખુશામત કરનારા છે. પણ પ્રિય ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતો જે વચનો અગાઉ કહેલા છે તેઓએ તમે સંભાળો. તેઓએ તમને કહ્યું છે કે છેલ્લા કાળમાં નિંદાખોરો ઊભા થશે, તેઓ પોતાના અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે, તેઓ પક્ષ ઊભા કરનારા અને વિષયી છે, તેઓમાં પવિત્ર આત્મા નથી. મેં કીધું તમને ચ શબ્દ હું કહું છું. હવે આ જે લોકો છે બરાબર છે એમની ત્રણ વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે તેઓ તેઓની ચાલ ચલણ થી ઓળખાય છે, તેઓની ચાલાકી એટલે કે બોલવાની ચાલાકીથી, અને ત્રીજી વસ્તુ ચેતવણી. એ આ જે મેં ત્રણ વચનો વાંચ્યા 16 થી 11મી કલમમાં, એમાં આપણે તેઓનું ચાલચલણ જોઈશું, એઓની ચાલાકી જોઈશું અને પછી આપણને આપનાર ચેતવણી જોઈશું બરાબર છે. તમારી સહેલાઈ માટે મેં તમને આ ચ પરથી ત્રણ શબ્દો આપ્યા છે. તો પહેલી વસ્તુ એ લોકોની ચાલાકી, સાનાથી એ લોકોની જીભની ચાલાકી તમે જુઓ તો અહીંયા શું લખ્યું છે કે તેઓ બડબડાટ કરનાર છે. ઇંગ્લિશમાં તમે જો એ શબ્દ વાંચશો તો ત્યાં ગ્રમ્બલર્સ લખ્યું છે, અને જો જે મૂળ ભાષામાં ગ્રીક ભાષામાં જેમાં પવિત્ર શાસ્ત્ર લખવામાં આવ્યું છે ત્યાં તમે જો ગ્રીક શબ્દ જોશો તો એ શબ્દ બી બડબડાટ જેવો લાગશે. એ શબ્દ છે ગુગનસાઇટ, ગુગનસાઇટ એ શબ્દ છે ત્યાં ગાડી. એ શબ્દ ફક્ત નવા કરારમાં એક જ વખત વાપરવામાં આવ્યો છે, એને અહીંયા આ પુસ્તકમાં વાપરવામાં આવ્યો છે. પણ જ્યારે તમે ગ્રીક ભાષાંતર જૂના કરારનું ગ્રીક ભાષાંતર તમે જુઓ તો આ શબ્દ યહૂદીઓ માટે વાપરવામાં આવ્યો છે, ગુગનસ્ટાઈ બડબડાટ કરનારા, કચકચ કરનારા. કયા યહૂદીઓ? જે અરણ્યમાં પ્રભુની સામે જેઓએ કચકચ કરી તેઓ માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે. તો જુઓ એ લોકો, એટલે આ બધા જે મુખના પાપ છે તે કહે છે કે તેઓ બડબડાટ કરનારા, અસંતોષી અને પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા છે બરાબર. જો તે કેવા છે? અસંતોષી છે. અસંતોષી કેવી રીતે કહી શકાય? જે યહૂદીઓ અરણ્યમાં હતા એ કાયમ કચકચ તો કરતા જ હતા, પણ પછી પોતાનો અસંતોષ નો દોષ તેમણે પ્રભુ ઉપર મૂક્યો હતો. તો આ લોકો આ પ્રમાણે છે. આગળ જુઓ તેઓના એ લોકોના મુખની ચાલાકી તમે જુઓ. તેઓ મુખથી ગ્રવિષ્ઠ વચનો બોલે છે, તેઓ સ્વાર્થને માટે ખુશામત કરનારા છે. એટલે કેવું, આપણે જો ગુજરાતીમાં આપણે કહેવાય છે ને કોણીએ ગોળ લગાડનારા, તમને ગમતા વચનો બોલે, તમારી આગળ સારા સારા શબ્દો બોલે, કારણ કે એમને પોતાનું જે ધાર્યું કરવું હોય એ કરવું છે, તમને ચઢાવે બરાબર. આ બધી વસ્તુઓ જે કરે તે આ લોકો પોતાના મુખના શબ્દોથી કરે છે, ખુશામતના શબ્દોથી કરે છે. અને એ તમે જોયું તો આપણે તેમની એ ચાલાકી જોઈ. પછી એ લોકોનું ચાલચલણ તમે જુઓ, અહીંયા શું લખ્યું છે કે તે પોતાની દુર્વાસના પ્રમાણે ચાલે છે. દૂરવાસના પ્રમાણે ચાલે છે, બરાબર છે? પછી આગળ તમે જુઓ 17મી કલમમાં શું કરે છે, પણ પ્રિય ભાઈઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલા તો જે વચનો કહેલા છે તેઓ તમે સંભાળો. 18મી કલમ તેઓ તમને કહ્યું છે કે છેલ્લા કાળમાં નિંદાકોર ઊભા થશે, તેઓ પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે, વાસનાઓ પ્રમાણે ચાલશે. આ લોકોનું ચાલચલણ આવું છે. અને તમને હું તમને જો ગ્રીક ભાષામાં આનો જે શબ્દ અહીંયા મૂકવામાં આવેલો છે, ભાષાંતર જેમાંથી આપણું થયું છે, તો આ શબ્દ અહીંયા ગાડી છે સુકમોય, સુકે, સુકમોય, સુકમોય. એ જે આત્મા અથવા તો સોલ જે કહેવામાં આવે એ બધામાં છે, જે પશુઓમાં પણ હોય છે અને બધામાં હોય છે, એને સુકમોય કહે છે. કે કોઈ જાતનું એમાં, મેં આપણે છેલ્લી વખત મળ્યા ત્યારે વાત કરી હતી કે પશુઓ કંઈ એ લોકોને કોઈની પડી નથી હોતી, એ લોકોમાં વિચારસરણી જેવું કશું હોતું નથી. ભૂખ લાવે તો જે હોય તે ખાઈ લેવાનું, કશામાં બી મોં મારી દે. એ લોકોનું જે કંઈ શારીરિક ક્રિયા હોય કોઈ પણ શરમ વગર ગમે તે સમયે કરી દે. અને એવું જ કંઈક આ જૂઠા શિક્ષકો માટે કહેવામાં આવ્યું છે કે એ લોકો તેઓની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલે છે, કોઈ જાતની વિચાર શક્તિ નહીં. પણ જ્યારે અહીંયા આપણે જો 19મી કલમ આગળ વાંચીએ તો ત્યાં એવું શું લખ્યું છે કે તેઓ પક્ષ ઊભા કરનારા અને વિષયી છે. એટલે વિષયી એટલે શું, કે જે શારીરિક વાસનાઓ છે તે પ્રમાણે ચાલનારા, પોતાની જે કોઈ પણ જાતની જે ભૂખ હોય તે ભૂખ પોતાના જ્યારે પણ મન થાય ત્યારે પૂરી કરી લે, બરાબર. પણ તેઓમાં પવિત્ર આત્મા નથી. હવે જ્યારે આ પવિત્ર આત્મા, એનો શબ્દ ગ્રીક ભાષામાં સુકમોય નથી, ત્યાં એનો નામ છે નુમોય. અને એ આત્માની જ્યારે ઉલ્લેખ થાય ગ્રીક ભાષામાં તો એ ફક્ત માણસની માટે થાય છે, જે માણસ નામાં વિચાર શક્તિ છે, સારું અને ખોટું જાણવાની જે પારખ છે, જે માણસમાં જેમાં લાગણી છે, પ્રભુની સ્તુતિ કરવાનો એક આત્મા છે, એ આત્માનો શબ્દ એ આ પવિત્ર આત્મા છે નુમો, જેને કહેવામાં આવે છે તે વાપરવામાં આવે છે. આ તફાવત હું તમને બતાવવા માંગુ છું. તો એ આપણને અહીંયા બતાવવામાં આવે છે કે આ લોકોનું ચાલચલણ પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે છે. અને છેલ્લે આપણને એક ચેતવણી આપવામાં આવી છે. શું ચેતવણી? પણ પ્રિય ભાઈઓ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતો જે વચનો અગાઉ કહેલા છે તેઓને તમે સંભાળો, બરાબર છે? આ 17મી કલમથી પત્રનો જે ભાવ છે એ બદલાઈ જાય છે. અત્યાર સુધી આ વાત જે થઈ રહી હતી એ વાત જૂઠા શિક્ષકો, ખોટા પ્રબોધકો, ખોટા એક જાતના પાખંડીઓ છે તેઓ વિશે વાત થઈ રહી હતી. પણ હવે 17મી કલમમાં શું કહે છે? પણ પ્રિય ભાઈઓ, આ ચેતવણી આપણને આપવામાં આવી છે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોએ જે વચનો અગાઉ કહેલા છે તેઓને તમે સંભાળો. વારંવાર આપણે જો નવા કરારમાં જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તથી શરૂઆત કરીએ તો વારંવાર આપણને ચેતવણી આપવામાં આવી છે. આ જે પ્રેરિતો હતા તેમને ઘણી ભવિષ્ય વચનો કહેવામાં આવ્યા હતા, એમને શું થવાનું છે બતાવવામાં આવ્યું હતું. સ્વર્ગની વાતો, કે પ્રભુ કેવી રીતે આપણને ફરી લેવા આવવાના છે, ફરી કેવી રીતે પ્રભુ પોતાનું રાજ્ય સ્થાપવાના છે, પ્રભુ કેવી રીતે જે દુષ્ટો છે તેમનો ન્યાય કરવાના છે, કેવી રીતે શૈતાનનો નાશ કરવાના છે, આવી સુંદર સુંદર વાતો તેમને કહેવામાં આવી હતી. પણ આ બધી વાતોમાં એમને એક બહુ ગંભીર વાત પણ કહેવામાં આવી હતી, એક ચિંતાતુર કરી દે એવી વાત પણ કરવામાં આવી હતી. અને એ તો એ હતી કે એ સમય આવશે કે જ્યારે મંડળી પ્રભુના વચનોની દૂર અને પ્રભુના વચનોને ભ્રષ્ટ કરીને આગળ વધશે. અને આ વસ્તુ જે યહુદા અહીંયા લખી રહ્યો છે એ લગભગ એના 25 વર્ષ પછી યોહાને પ્રકટીકરણનું પુસ્તક લખ્યું. અને એમાં આપણે જોઈએ છીએ કે 25 વર્ષ જ, 25 વર્ષ પછી જ 5માંની 7 મંડળીઓ પ્રભુના વચનોથી દૂર થઈ ગઈ હતી. બલકે અમુક મંડળી માટે તો એમ કહે છે કે આ મંડળી મરેલી છે. લાઓદિસિયાની જે મંડળી છે એની વિશે તો એમ કહેવામાં આવે છે કે પ્રભુ એને એના મોંમાંથી ઓકી કાઢવા માંગે છે. આ ચેતવણી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણે માથીનો 24મો અધ્યાય જોઈએ તો ત્યાં આપણને આપવામાં આવી હતી. માથીનો 15મો અધ્યાય જોઈએ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કીધું હતું કે તમારી મધ્યે ઘેટાના રૂપમાં વરુઓ આવી જશે. આપણને સુવાર્તામાં એમ કહેવામાં આવ્યું છે કે તમે અમુક લોકો ભૂતો કાઢશો, ચમત્કાર કરશો, પણ હું એમ કહીશ કે હું તમને ઓળખતો પણ નથી. અને વારંવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જે ચેતવણી શરૂ થઈ હતી તે બીજા સંતો દ્વારા પણ આપણને મળી છે. જો તમે કરંથીઓનો બીજો પત્ર તેનો 11મો અધ્યાય અને 13મી કલમ હું તમારી સાથે વાંચવા માગું છું. બધી કલમો તો હું તમને આપતો નથી. ત્યાં એવું લખ્યું છે કે કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે અને એમાં કંઈ આશ્રય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. તેથી જો તેના સેવકો પણ ન્યાયપણાના સેવકોનો વેશ લે તો તે કંઈ મોટી વાત નથી, તેઓના કામ પ્રમાણે તેઓનો અંત થશે. બરાબર છે. બીજી એક કલમ હું તમને આપું, પિત્તરનો બીજો પત્ર તેનો બીજો અધ્યાય અને પહેલી કલમમાં લખ્યું છે કે ઈસરાયેલી લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઊભા થયા હતા, તેમાં તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ નાશકારક પાખંડી મતો ગુપ્ત રીતે ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેમનો પણ નકાર કરીને પોતાના માથે ઉતાવળે નાશ વોરી લેશે. બરાબર છે. આગળ તમને હું બતાવું તો તિમોથીનો પત્ર તમે જો, બીજો તિમોથી 4 અને 3 કલમ એમ કહે છે કે એવો સમય આવશે કે જ્યારે લોકો સાચો ઉપદેશ નહીં સાંભળે પણ કાનમાં ખજવાળ આવવાથી તેઓ પોતાના મનગમતો ઉપદેશકો પોતાને માટે ઊભા કરશે. 4 કલમ આગળ એમ કહે છે કે લોકો સત્ય તરફ આડા કાન કરશે, કાલ્પનિક વાતોના શિક્ષણને અનુસરવાનું શરૂ કરશે. આ બધી વસ્તુઓ આપણને વારંવાર શીખવવામાં આવી છે અને એ સમયની મંડળી હતી તેને પણ ચેતવણી રૂપે વારંવાર આ કહેવાનું આવ્યું હતું કે એવો સમય આવશે કે આ જાતના શિક્ષકો, આ જાતના લોકો તમને ભમાવી અને ગેરમાર્ગે દોરી જશે. અને આ વસ્તુ કેમ કહેવામાં આવી હતી? આપણને બીવડાવવા માટે કહેવામાં આવી હતી? ના, કારણ કે જ્યારે બને ત્યારે આપણને આશ્ચર્ય ન પામે અને આપણે પ્રભુમાં સ્થિરતાથી ઊભા રહી શકીએ. અને એ વસ્તુની ચેતવણી અહીંયા આ 17મી કલમમાં આપણને આપવામાં આવે છે કે પણ ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતો જે વચન અગાઉ કહેલા છે તેઓ તમે સંભાળો. રિમેમ્બર, અહીંયા પણ હું તમને સશબ્દ આપી શકું છું કે સંભાળો તમે. બરાબર છે. બીજી વસ્તુ આપણને અહીંયા આગળ કહેશે કે તમે પ્રભુમાં સ્થિર થાવ. જો 20મી કલમમાં જો શું કહે છે, પણ પ્રિય ભાઈઓ, તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાને દ્રઢ કરીને પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને અને અનંત જીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો. જે વસ્તુઓ અત્યાર સુધી આપણે શીખ્યા, જ્યારે આપણે એની ઉપર થોડો વિચાર કરીએ, એની ઉપર થોડું ધ્યાન દઈએ તો કદાચ આપણામાંથી અમુક લોકો બી જાય, એક જાતનો ભય આવી જાય કે હું કેવી રીતે બચી શકીશ, કેવી રીતે હું આની સામે સામનો કરી શકીશ, કેવી રીતે આની સામે હું લડી શકીશ, કેવી રીતે હું વિશ્વાસ જે છે આપણો એક વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તેને હું કેવી રીતે સુરક્ષિત રાખીશ. તો એ વસ્તુ આપણને અહીંયા કહેવામાં આવી છે. પણ પ્રિય ભાઈઓ, 3 વસ્તુ અહીંયા કહેવામાં આવી છે. બરાબર છે. કે તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાને દ્રઢ કરીને. આપણે પરમ વિશ્વાસમાં આપણે કેવી રીતે દ્રઢ થઈએ છે? વચનોમાંથી. વચનોમાં જે શું લખ્યું છે આપણે શીખીએ. આગળ 5મી કલમમાં પણ આ વિશે મેં તમારી સાથે વિગતવાર વાત કરી હતી કે કેટલું આપણી માટે જરૂરી છે કે આપણે પવિત્ર શાસ્ત્રને શીખીએ, આપણે એવા શિક્ષકોને સાંભળીએ કે જે પવિત્ર શાસ્ત્રમાંથી શીખાડતા હોય, પવિત્ર શાસ્ત્રના વચનો માંથી આપણને શિક્ષણ આપતા હોય, અને આપણે પોતે આપણા દૈનિક વાંચન દ્વારા આપણે પ્રભુના વચનો શીખીએ. અને જ્યારે એની ઉપર આપણે શીખીએ છીએ, પવિત્ર આત્મા દ્વારા પ્રાર્થનામાં આપણે દ્રઢ રહીએ છીએ, તો કહે છે તમારા પવિત્ર વિશ્વાસમાં પોતાને દ્રઢ કરો. જેટલા આપણે પ્રભુના વચનો વાંચીશું, પ્રભુની આપણને ઓળખ થશે, એટલો આપણો વિશ્વાસ દ્રઢ થશે. આગળ એમ કહે છે કે પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને. આનો મતલબ એમ નહીં કે આપણે અન્ય ભાષામાં વાત કરવાની છે, એની વાત નથી થઈ રહી. અહીંયા સારી વાત થઈ રહી છે કે પવિત્ર આત્માને જે યોગ્ય લાગે, પવિત્ર આત્મા જેમાં સંમત હોય તેમાં આપણે પ્રાર્થના કરીએ, આપણા પોતાની ઈચ્છા પ્રમાણે નહીં પણ પ્રભુની ઈચ્છા પ્રમાણે. આપણે જ્યારે એવું આકાશમાં બોલીએ ત્યારે આપણે શું કહે છે, બરાબર, પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે થાવ, તમારી ઈચ્છા પ્રમાણે થાવ. આપણે જો તમે રૂમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને એની 26મી કલમની આજુબાજુ ત્યાં વાંચશો તો ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે પવિત્ર આત્મા આપણી માટે પ્રાર્થના કરે છે, પવિત્ર આત્મા આપણી માટે પ્રાર્થના કરે. અને એ અહીંયા આપણને કહેવામાં આવે છે કે પવિત્ર આત્માની સાથે સંમત થઈને તમે પ્રાર્થના કરો, અને પછી કહે છે અને અનંત જીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દયાની વાટ જોઈને. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આવનાર છે એની વાટ તમે સતત જોયા કરો. જ્યારે આપણું જીવન એ આશા સાથે જીવીએ છે તો એનું એ જીવન કંઈક જુદું જ હોય છે, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણો પ્રભુ ગમે ત્યારે આપણને લેવા માટે આવનાર છે. અને છેલ્લી વસ્તુ પછી કહે છે કે ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો. ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો એટલે એવું નથી કે આપણે કશું કરવાનું છે ઈશ્વરનો પ્રેમ પામવા માટે, પણ આપણે જાણીએ છીએ કે ઈશ્વર એ આપણા પર એટલો બધો પ્રેમ કર્યો કે પોતાનો એકાકજની દીકરો આપ્યો કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે. આપણે જે લોકો પ્રભુને ઓળખીએ છીએ એ આપણે જાણીએ છીએ કે પ્રભુએ આપણી પર કેટલા પ્રેમ કર્યો. અને જ્યારે કોઈ વ્યક્તિ આપણે પ્રેમ કરે છે ત્યારે એ વ્યક્તિ પર આપણે આધાર રાખી શકીએ છીએ કે આ વ્યક્તિ જે મને પ્રેમ કરે છે તે મને ગેરમાર્ગે દોરી નહીં જાય અને તેમાં આપણે સ્થિર રહી શકીએ છીએ. બરાબર છે. જો તમે હિબ્રુઓનો પત્ર એનો 6ઠો અધ્યાય તમે વાંચશો ને ત્યાં પ્રભુનો એન્કર જે આપણે વાળવા વાળને સ્થિર રાખવા માટે જે નાખીએ આપણે પાણીમાં એની સરખામણી પ્રભુ સાથે થઈ છે. બરાબર છે કે એ આપણને સ્થિર રાખે છે, આપણી જે જીવનનું નાવ છે તેને સ્થિર રાખે છે આપણે. પણ એ સ્થિર ક્યારે રાખે? જ્યારે આપણે તેને પ્રભુની સાથે જોડાયેલા હોય ત્યારે. જો વાળમાંથી એ તૂટી જાય તો એ કશું કામ નથી, પછી તો એ પાણી જ્યાં લઈ જાય ત્યાં લઈ જાય. શું આપણે પ્રભુ સાથે જોડાયેલા છે તો આપણે પ્રભુના પ્રેમમાં પોતાને સ્થિર રાખીએ. અને 22મી પલી પછી એમ કહે છે અને કેટલાક જેઓ સંદેહમાં છે તેઓ પર દયા કરો અને કેટલાક અગ્નિમાંથી બહાર ખેંચી લાવવાને બચાવો અને કેટલાક પર ભય સહિત દયા રાખો અને દેહથી ડાઘ લાગેલા વસ્ત્રોનો તિરસ્કાર કરો. હવે જ્યારે આપણે આપણી જાતને પોતાને સ્થિર કરીએ છીએ પછી આપણને એક જવાબદારી સોંપવામાં આવી છે. અને જે શબ્દ હું શોધતો હતો અને મને યાદ નહોતો આવતો એ કે વણ પર આપણે જ્યારે લંગર નાખીએ, પ્રભુ આપણું એક જાતનું લંગર છે જે આપણને આપણા જીવનમાં સ્થિર રાખે છે. પણ ક્યારે? જ્યારે આપણે પ્રભુ સાથે જોડાયેલા હોય ત્યારે. અને જ્યારે આપણે એ સ્થિર છીએ ત્યારે પ્રભુ એ પછી આપણને જવાબદારી સોંપી છે. હું જાણું છું કે મારો સમય લગભગ પૂરો થવા આવ્યો છે, પણ આપણે બીજી મને 5 મિનિટ આપશો અને આપણે આ પત્ર પૂરો કરીશું. આપણી શું જવાબદારી આપવામાં આવી છે? કે બીજા લોકો જે ગેરમાર્ગે જઈ રહ્યા છે તેઓને બચાવવાની. અહીંયા આપણને સુવાર્તા આપવાની વાત કરવામાં આવી છે. અને શું કહે છે? અને કેટલાક જેઓ સંદેહમાં છે તેઓ પર દયા કરો. સંદેહમાં છે એટલે શું? મૂંઝવણમાં છે, કારણ કે આ જે ખોટા પ્રબોધક છે, ખોટા શિક્ષકો છે, તેઓના શિક્ષક દ્વારા અમુક લોકો આપણી મધ્યે છે તેઓ મૂંઝવણમાં છે. તેઓને ખબર નથી પડતી કે સાચું શું છે. અમુક લોકો કહે છે કે નવો જન્મ પામવો જોઈએ, અમુક લોકો કહે છે કે બાપ્તિસ્મા લેવું જોઈએ, અમુક લોકો કહે છે ડૂબકીનું બાપ્તિસ્મા લેવું જોઈએ, અમુક લોકો કહે છે કે આ પ્રમાણે કરવું જોઈએ, અને એ લોકોને ખબર નથી હોતી કે સાચી વસ્તુ શું છે. તો પછી આપણી જવાબદારી બને છે કે તેમને સાચા માર્ગે લઈ જવાની. અને અહીંયા શું લખ્યું છે? અને કેટલાક જેઓ સંદેહમાં છે તેઓ પર દયા કરો. એ લોકોની સાથે આપણે પ્રેમથી, એક દયાથી, એક જાતની કૃપા બતાવવાની છે. એમ નહીં કે ભાઈ તું ડોબો છું કેમ સમજતો નથી, એવી રીતે વાત નથી કરવાની. આ તો જવાદની એવો જ છે, આ કશું શીખવાનો નથી, એવી રીતે આપણે એમની સાથે વાત નથી કરવાની. આપણે એમની સાથે સારી રીતે પ્રેમથી, દયાથી વાત કરી સમજાવવાનું છે પ્રભુના વચનો દ્વારા, અને તેમને ફરીથી સાચા માર્ગ પર લઈ આવવાના છે. 23મી કલમ કહે છે, અને કેટલાકને અગ્નિમાંથી બહાર ખેંચી લાવવાને બચાવો. હવે અમુક લોકો મૂંઝવણમાં છે, એમને ખબર નથી કે શું સાચું છે અને શું ખોટું છે. પણ પછી બીજા અમુક લોકો એવા છે કે જે આ ગેર જે ગેરસમજ છે, આ જે ખોટા શિક્ષકો દ્વારા મળેલું ખોટું શિક્ષણ છે તેમાં એકદમ ડૂબી ગયા છે. અને તેઓને કહે છે, એટલા માટે કહે છે અગ્નિમાંથી. અગ્નિ એટલે શું કે નર્કમાંથી એમને બહાર કાઢવાના છે. કારણ કે જે માર્ગે એ લોકો જઈ રહ્યા છે તે નર્કનો માર્ગ છે, તે નાશનો માર્ગ છે, રાઈટ? ત્યારે એ લોકોની માટે શું કહેવાય છે, એ લોકોને ખેંચી લાવ. એ લોકોની સાથે પ્રેમથી નહીં, એ લોકોને થોડો ઠપકો આપીને, એ લોકોને થોડું તમારે દ્રઢતાથી કહેવું પડે, થોડું ગુસ્સાથી કહેવું પડે તો કહી, તમારે કડક શબ્દોમાં કહેવું પડે તો કડક શબ્દોમાં, પણ તેઓને આ અગ્નિમાંથી બહાર ખેંચી લાવવાના છે. તમને એક ઉદાહરણ આપું, જો તમે કોઈક માણસ રસ્તો ઓળંગતો હોય બરાબર, અને તમે જુઓ કે સામેથી એક એકદમ સ્પીડમાં ટ્રક આવી રહી છે, તો શું તમે એના કનમાં જઈને ધીરેથી કહેશો, ભાઈ ખટી જા, જો અહીંયા ટ્રક આવે છે હમણાં તું કચ્છ દઈને મરી જઈશ? કે પછી તમે જ્યાં ઊભા હોય ત્યાંથી બોટે બૂમ પાડો, એ અલા જો તો ખરું ખસી જા અહીંયાથી મરી જઈશ? કેવી રીતે તમે એ માણસને સંબોધો? કદાચ તમે જો એની વધારે નજીક હોય તો કદાચ તમે એને ધક્કો મારીને પણ રસ્તામાંથી દૂર કરો કે એ મરી ના જાય. અને એવું જ કંઈક અહીંયા આપણે આ 23મી કલમમાં આપણને કહેવામાં આવ્યું છે કે કેટલાકે અગ્નિમાંથી બહાર ખેંચી લાવવાને બચાવો, અને કેટલાક પર ભય સહિત દયા રાખો, અને દેહથી ડાગ વાગેલા વસ્ત્રોનો તિરસ્કાર કરો. અને પછી ત્રીજી જાતના જે લોકો છે એ તો પોતે જ ખોટા શિક્ષકો છે, પોતે જ આ એક જાતના લોકોને જે ખોટું શિક્ષણ આપવાનું એ કરવા છે. એ લોકોની સાથે આપણે જરા ભય સહિત રહેવાનું છે કે આપણે એમની એટલા નજીક ના જઈએ કે એમનું જે પાખંડ છે એના શિકાર આપણે પોતે પણ થઈ જાય. એટલા માટે અહીંયા જે દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો, જો તમને હું ગ્રીક ભાષામાં સમજાવું તો એ સમયમાં બે જાતના વસ્ત્રો પહેરવામાં આવતા હતા, બહારનું એક વસ્ત્ર અને અંદરનું વસ્ત્ર. અને હું તમે સમજી શકો છો કે અંદરના વસ્ત્રમાં કેવા ડાઘા હોય એ ડાઘાની વાત અહીંયા થઈ છે. જો કોઈ વ્યક્તિ માદું હોય બરાબર, કદાચ આપણો કોઈ વૃદ્ધ વ્યક્તિની આપણે જો સેવા કરતા હોય તો આપણે જાણીએ છીએ કે આપણે અમુક વખત તેમની સાફ સફાઈ કરવી પડે, પણ જ્યારે એ સાફ સફાઈ કરીએ જ્યારે એમના કપડાં ગંદા થયા હોય તો આપણે એમને કેવી રીતે એની સાથે વર્તીએ બરાબર, કે આપણને એ ગંદકી આપણને ના લાગી જાય. તો એ રીતનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. એક આ પ્રોત્સાહનની વાત છે, એક આપણે સુવાર્તા કેવી રીતે લોકોની સાથે શેર કરવાની એ વિશે અહીંયા કહેવામાં આવ્યું છે. અને હવે જે અમારી પાસે 2 મિનિટ મને આપજો તો આપણે જો આ 24મી કલમ જે છે એ તમે જુઓ તો બહુ અજાયબ જેવું આશીષ વચન અહીંયા આપવામાં આવ્યું છે. શું કહે છે કે હવે જે તમને ઠોકર ખાવાથી બચાવી રાખવાને અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ તથા પરમાનંદમાં રજૂ કરવા સમર્થ છે તેમને બરાબર. હવે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત થઈ છે. મેં તમને થોડા સમય પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમની વાત કરી કે આપણને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા આપણને તારણ મળ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જડાઈ ગયા કે તેમના રક્ત વડે, અને પછી જ્યારે તે પુનરુત્થાન દ્વારા આપણને જીવન મળેલું છે. હવે આપણને જીવન મળે પછી એ આપણને તરછોડી નથી દેતા, આપણને મૂકી નથી દેતા. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ઠોકર ખાવામાંથી બચાવે છે. એક વખત આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આવી ગયા, તારણ પામ્યા પછી એવું નથી કે આપણે આપણી બળ પ્રમાણે, આપણી સમજ પ્રમાણે જ્યાં સુધી પ્રભુની પાસે ના જઈએ ત્યાં સુધી જીવવાનું છે. જે પ્રભુ આપણને બચાવે છે એ જ પ્રભુ આપણને ઠોકર ખાવામાંથી પણ બચાવે છે કે આપણને કોઈ જાતની એવી જગ્યાએ નહીં જવા દે કે જ્યાં આપણે ઠોકર ખાઈએ અને કોઈ આપણને પ્રભુના હાથમાંથી છીનવી લે. સમયના અભાવે હું તમારે એ કલમ વાંચનો નથી, પણ યોહાનનું પુસ્તક તેનો 10મો અધ્યાય 26-27મી કલમ તમે વાંચશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુએ જે મને સોંપ્યા છે એમાંથી કોઈ મારા હાથમાંથી છીનવી લેશે નહીં. જે પ્રભુ, અને એ જ વસ્તુ પત્રની શરૂઆતમાં તમે જુઓ તો પહેલી બે કલમમાં શું કહેવામાં આવ્યું છે, ઈશ્વર પિતાને વાલા ઈસુ ખ્રિસ્ત માટે સાચવી રખાયેલા અને તેડાયેલા સંતો. અને મેં તમને કીધું હતું કે ઇંગ્લિશ ભાષામાં, આપણે ગુજરાતી ભાષામાં એનો ઉલ્લેખ નથી, પણ ઇંગ્લિશ ભાષામાં એનો ઉલ્લેખ છે કે પ્રિઝર્વ, કે જેઓને સાચવી રાખવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપ પોતે આપણને સાચવી રાખે છે. અને અહીંયા બે જાતના ન્યાયની વાત થાય છે, કે હવે જે તમને ઠોકર ખાવાની બચવા રાખવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ. પહેલો આપણે જાણીએ છીએ કે જે પહેલો ન્યાય થયો છે એ અહીંયા ગાડી છે, 7 વર્ષની વિપત્તિ આવવાની છે, ત્યારે પૃથ્વી ઉપર આ બધા અધર્મીઓનો ન્યાય થવાનો છે. એ 7 વર્ષ દરમિયાન જે આપણે પ્રકટીકરણમાં આપણે 6:19 જોઈએ છે કે જુદી જુદી જાતની જે વિપત્તિઓ આવવાની છે ત્યારે બધાનો ન્યાય થવાનો છે, બરાબર છે. એ પૃથ્વી પરનો ન્યાય છે, પણ પછી બીજો એક ન્યાય છે કે જે સ્વર્ગમાં ન્યાય થશે. અમુક વખત આપણે એમ ધારીએ છીએ કે એક જ ન્યાય છે, ના, બે ન્યાય છે, અને એમાં પણ આપણા સર્વનો ન્યાય થશે, વાઇટ થ્રોન જજમેન્ટ જેને કહેવામાં આવે છે. પણ ત્યાં પણ જો પ્રભુ પ્રભુ દેવ પાસે, પ્રભુ બાપ પાસે આપણને સમક્ષ નિર્દોષ, આપણે કોઈ નિર્દોષ નથી, પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જ્યારે ન્યાય પણ આપણી ઉપર પહેરાવવામાં આવશે ત્યારે આપણે પ્રભુ બાપ આગળ નિર્દોષ રૂપે રજૂ કરવામાં આવશે. તે આપણને નિર્દોષ કરવાને સમર્થ છે. અને છેલ્લી કલમ એટલે આપણા ઉદ્ધાર કરતા એકલા ઈશ્વરને મહિમા, પરાક્રમ તથા અધિકાર, અને અનાદિકાળથી હમણાં તથા સર્વદકાળ સુધી હોજો. આપણો પ્રભુ, આપણો ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે. આપણને એ અડધા માર્ગે છોડી દેનાર નથી. આપણને જે જીવન આપ્યું છે, આપણને, આપણે એક મરેલી અવસ્થામાં હતા, આપણે એક પાપી અવસ્થામાં હતા, આપણે એક નર્કમાં હતા, ત્યાંથી એમને આપણે ખેંચી અને આપણને બહાર લાવ્યા છે. આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો, આપણે નવો જન્મ પામ્યા, અને હવે જે પણ જીવન આ દુનિયા પર જીવીએ છીએ તે એ જીવનમાં પ્રભુ આપણને સાચવી રાખે છે, અને આપણને પ્રભુ બાપ આગળી નિર્દોષ રૂપે રજૂ કરવાને એ સમર્થ છે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ફક્ત તમારે પવિત્ર વચનો પર વિશ્વાસ રાખી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણને પ્રેમ કરે છે તેની પર વિશ્વાસ રાખીને એમની યોજના પ્રમાણે, એમની દોરવણી પ્રમાણે, પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે આપણે ચાલવાનું છે. અને જો આપણે ચાલીશું તો આપણે અંત સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ટકવી રાખશે, અને જે સ્વર્ગનો આશીર્વાદ છે આપણે સર્વને માટે મૂકી રાખવામાં આવેલો છે. પણ આ જે પત્ર આપણે જેનો અભ્યાસ કર્યો, આપણી એક જવાબદારી બને છે કે આપણી મધ્યે જે શિક્ષકો છે તેમનું આપણે એક નિરીક્ષણ કરીએ. મારું તમે નિરીક્ષણ કરો કે શું આ જે શબ્દ બોલે છે એ વચનો પ્રમાણે છે કે વચનો પ્રમાણે નથી. શું અજય મને ગેરમાર્ગે દોરી જાય છે કે પ્રભુના માર્ગે દોરી જાય છે, એ તમારી જવાબદારી બને છે. અને બીજી વસ્તુ છે કે પોતાની જાતનું પણ તમે પરીક્ષણ કરો, તમારું જાતને પણ તમે એક પારખ કરો કે શું હું પ્રભુના માર્ગે ચાલું છું, શું હું ખરેખર નવો જન્મ પામ્યો છું, કે હું આ ખોટા જે શિક્ષકો છે તેઓના ગેર શિક્ષણ તરફ જઈ અને ગેર માર્ગે જઈ રહ્યો છું. જો વાલાઓ હજુ સુધી તમે એ નિર્ણય ના કર્યો હોય તો આવો, આજે તમારા તારણનો દિવસ છે. આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુ બાપ, આ સુંદર વચનોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ. આ ચેતવણી જે તમે આ પત્ર દ્વારા તમે અમને આપી છે પ્રભુ બાપ, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ બાપ. યહૂદાને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ બાપ, કે એનો ઈરાદો તો કંઈક જુદું જ લખવાનો હતો, પણ તમારી આજ્ઞાને આધીન થઈને, પવિત્ર આત્માની દોરવણીને આધીન થઈને અમારા લાભની માટે જે આ પત્ર લખ્યો તેને માટે પ્રભુ બાપ અમે પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ બાપ. અમારામાંથી જો હજુ પણ કોઈક પોતાનું જીવન તમને સોંપ્યું નથી પ્રભુ બાપ, તો પ્રભુ આજે જ તમે તેઓની સાથે વાત કરો પ્રભુ બાપ. જો કોઈક આવા ખોટા શિક્ષકોની જે જાળ છે તેમાં ફસાઈ ગયા હોય તો તેઓને તમે બહાર કાઢો પ્રભુ બાપ. તમે અમારો ઉપયોગ કરો તમારા મહિમાને અર્થે પ્રભુ બાપ. અને પ્રભુ બાપ અમે તમને આધીન થઈને ચાલીએ, તેઓ અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આ મારી ટૂંકી વિનંતી તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.